સારું હોય એમાં શરમ આવે, નબળામાં કોઈને શરમ આવતી નથી. રોડ ઉપર રખડીને ગાળો બોલવી હોય, આખો દિવસ વાતો કરવી હોય તો ગળું થાકે નહીં, શરીરે થાકે નહીં ને શરમ એ આવે નહીં. કથામાં બેઠા પછી બે વાત સત્સંગની યાદ રાખીને જો બોલવાનું આવે તો બધા નીચું જોઈ જાય. શરમાવાના ઠેકાણા જ ગણાય છે, ન જોવા જેવું છે ઘણું ત્યાં શરમાવા જેવું છે, ન ખાવા જેવી જગ્યા હોય ત્યાં ખાઈએ એમાં શરમાવા જેવું છે. પણ અહીંયા શરમ મૂળ શું, ગરજ જ નથી. બે પ્રકારની વિદ્યા છે, દ્વે વિદ્યે વિદ્યા વેદિતવ્ય, બે પ્રકારની વિદ્યા છે. કઈ કઈ ખબર છે? ખબર છે? માણસ પેલા રોગનો સ્વીકાર કરે તો ઈલાજ થાય. ડોક્ટર પૂછે પેટમાં દુખે છે, શરદી ઉધરસ છે, પથારીમાં જાડા થઈ જાય છે, શું દવા કરે કયો? મને આ થાય છે, મને આ ખોટ છે, એ સ્વીકાર પેલો હોવો જોઈએ. ખાડો થાય તો કઈક ભરાય, પેલેથી ટેકરો થઈને બેઠો હોય કે હું બધું જાણું, હું બધું જાણું, એમ બધું જાણો તો કા તો તમારા દાઢીના વાળ કેટલા જ કહી દો. કાંઈ જાણતો નથી હોતો માણસ. કેટલા પ્રકારની વિદ્યા છે? બે વિદ્યા છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. કઈ વિદ્યા? પરાવિદ્યા કોને કહેવાય એ તમે આટલા સત્સંગમાં જાણ્યું હોય તો કહી દો. પરાવિદ્યા કોને કહેવાય? શરમ આવશે, સાચું ખોટું બોલતા શરમ આવશે. તો અપરાવિદ્યા શું કહેવાય એ કહી દો. પરાવિદ્યા એટલે ભગવત સંબંધી વિદ્યા, માયાથી પરની વિદ્યા, સંસારથી પરની વિદ્યા, એને પરાવિદ્યા કહે. અપરાવિદ્યા એટલે લૌકિક વિદ્યા, પરાવિદ્યા એટલે અલૌકિક વિદ્યા. અપરાવિદ્યા એટલે પરાવિદ્યા એટલે, થોડું બોલો ને હરખું, પરાવિદ્યા એટલે અને અપરાવિદ્યા એટલે લૌકિક વિદ્યા એટલે શું એ કયો. લૌકિક વિદ્યા એટલે શું? તો કે અપરાવિદ્યા. ઓલો વાડીએ કામ કરતો તે એક જણો, પાડોશમાં ખેતરમાં તે એક જણો આવ્યો, એ કે ભાઈ જરા પાવડો આપજો ને. તો જોઈ લો ને ક્યાંક પીડ્યો હોય છે, અહીંયા રખડીને આવ્યો પણ ઝીડ્યો નહીં. કીધું ભાઈ ક્યાંય જડતો નથી, જરાક આપો ને, ક્યાં પીડ્યો છે? તો કે કોદાળીને પાસે પીડ્યો છે. રખડ્યો તો ક્યાંય કોદાળીનો ઠૂંઠું દેખાણું નહીં. રખ્યું ભાઈ કોદાળી ક્યાં પડી છે? તો કે પાવડા પાસે પડી છે. તો ઓઈલો પાછો કટગુંદી ઠળિયા જેવો હોય, એ કે પાવડો ને કોદાળી બે ક્યાં પીડ્યા છે? તો બે પાસે પાસે પીડ્યા છે. લૌકિક વિદ્યા એટલે આ દુનિયાની વિદ્યા, ખાવું પીવું હરવું ફૂવું ફરવું પેટ ભરવું ઇન્દ્રિયોનું લાલન કરવું, એ બધી જે વિદ્યાઓ છે એ બધી પરાવિદ્યા છે, એ ભગવત સંબંધી વિદ્યા છે અને એ જ ખરી વિદ્યા છે. સા વિદ્યાયા અર્થ શું થાય એ કહી દો. જે મુક્તિ અપાવે તે શેનાથી? ભણવાથી, નોકરીથી? શેનાથી મુક્તિ અપાવે? માયાથી. માયા કોને કહેવાય? ભગવાનનું ભજન કરતા આડું આવે એને મારા વિદ્વાન છે. લ્યો, તમને કઈ આડું આવે? શું આડું આવે? માયા આડી આવે. આ મારાય ગુરુ થાય એવા છે. માણસે જીવનમાં બે વિદ્યા શીખવી જોઈએ. કઈ વિદ્યા? બે. આ ગુરુકુળ સ્થાન, આવા સત્સંગના સ્થાન, જ્યાં જ્યાં સત્સંગમાં લોકો બેસતા હોય અને આવી રીતના કાર્યક્રમ થતા હોય, એ પરાવિદ્યાનું શિક્ષણ છે. પણ ગુરુકુળ એ સંકુલ આખું બંને વિદ્યાનું સંકુલ છે. એમાં તમને પરાવિદ્યા પણ શીખવાય છે અને અપરાવિદ્યા પણ શીખવાય છે. સમજાઈ ગયું? દુનિયાવી શાળા, કોલેજો, યુનિવર્સિટીઝ એ બધી છે, એ અપરાવિદ્યા શીખવે છે. પણ કોઈ હોસ્ટેલમાં પરાવિદ્યાનું શિક્ષણ છે? કોઈ કોલેજમાં પરાવિદ્યાનું શિક્ષણ છે? એટલે આવા સ્થાનનો મહિમા છે, એટલે સત્સંગનો મહિમા છે. ઠંડી લાગે ને તો સગડી પાસે બેસીએ એટલે પછી આખી દુનિયામાંથી શિયાળો વયો જાય. વયો જાય? હે, શિયાળો દુનિયામાં તો રહીએ પણ આપણને ઠંડી લાગે? આપણી દાઢી ડગ 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 થાય નહીં. એક બાબાને મેલેરિયા થયો, પછી ડોક્ટર ને દવાખાને લઈ ગયા. ડોક્ટરે તપાસ્યું, શું થાય? તો ટાઈટ વાય, ટાઈટ વાય, ટાઈટ કે મારું કાં, ટાઈટ વાય બાપ. એટલે ડોક્ટર કે, ક્યારે? રાત આખી હમુરી, આખી રાત આવી, રાત આખી રાત આવી. એટલે ડોક્ટર કે, આમ દાંત કડકડ કડકડ થાય એવી એવી ટાઈટ વાતી હતી? તો કે, એ તો કેમ ખબર પડે, 32 એ તો વાઈટ કેમ પડી હતી? સગડી પાસે બેસીએ એટલે આપણી પોતાની ઠંડી જાય. એમ સત્સંગમાં બેસીએ તો એટલી તો માયા આઘી થાય થાય ને. તો બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ? પણ છોકરા ભણીને વ્યા જાય પછી ક્યારે નવરા થતા નથી, કોઈ ફંક્શનમાં આવતા, તો તમે ખોટું બોલો છો કે સાચું બોલો છો? તરત ધીમા થઈ ગયા. કારણ કે મહિમા જ નથી. પણ બે વિદ્યા જયારે જીવનમાં આવે, આ બારણું હોય ને એમાં બળવા હોય, તમે જોયે ને મિજાગરાજની, એમાં તમે આમ જોવો તો એક ડાબું જમણું હોય. મિજાગરામાં ડાબું જમણું હોય ને બે હોય, નહીતર એકનો ખીલો શેમાં ભરાવવો? આ ઇલેક્ટ્રિસિટીમાં ગરમ ને ઠંડો ડાબું જમણું હોય, નહીં તેરા ભડકો ન થાય. એમ જીવનમાં બે વિદ્યાની જરૂર છે. ખાલી પરાવિદ્યા ભણે, અપરાવિદ્યા ન ભણે તો પણ જીવન વ્યવસ્થિત ચાલે નહીં. કોણ રોટલો દે? વ્યવહાર કોણ સંભાળે? સાધુ થઈ જાય તોય વ્યવહાર શીખવો પડે. અપરાવિદ્યા પણ જાણવી જ પડે. અપરાવિદ્યા ન જાણતા હોય તો ઓફિસ ચાલે? આ વ્યવહાર ચાલે? સંસ્થા ચાલે? હા, તમે લંગોટી વગર એમને નીકળી જાઓ જંગલમાં તો વાત કે જુદી છે. તો તમારી પાસે કાગડો ન આવે. કાક ચેષ્ટા આવ્યો આવ્યો. હારો બોલો બોલો. પહેલેથી બોલો. કાક ચેષ્ટા તો પ્રકરણ પૂરું થઈ ગયું ને. બગલો ઉભો છે. બગલો એ સાધક છે. સરોવર છે એ સંસાર છે. અને માછલું છે એ લક્ષ્ય છે. બગલો એક પગે ઉભો છે. શેના માટે ઉભો છે? માછલું એનું લક્ષ્ય છે એટલે ઉભો છે. પણ કેવો ઉભો છે કે યોગીને શરમ આવે એવો. એક પગે ઉભો હોય પાછો. ગજબ છે ને. આપણે તો પૂજામાં એક પગે ઊભું રહેવું હોય તો બાજુવાળામાં જ પડે. એક જાડો 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 પણ એવો જાડો જાડો પાડા જેવો 150 કિલો નું વજન છે એને. વળી કોણ જાણે શું થયું ને કે જાડા મરે નહીં, ક્યારે મૂંઝાય નહીં, બીજાને મૂંઝવે એ ન મૂંઝાય. પણ એને મૂંઝાવા જેવું શું હોય એમ? ત્યાં કઈક મૂંઝાણો છે માળો, તે બીજે ત્રીજે માળે થી આપઘાત કરવા પીડ્યો. ડોક્ટર આવ્યા છે ને પછી બેભાન થઈ ગયો છે. માંડ માંડ એક કલાક તો ભાનમાં આવ્યો. આ તો મરવા પીડ્યો તો પાછ ભાનમાં આવ્યો. તે પેલો પ્રશ્ન ડોક્ટર નહીં પૂછ્યો, સાહેબ હું જીવું છું? તો કે હા તમે જીવો છો, પણ તમે જેની માથે પીડ્યા એ મરી ગયો છે. આ છે મુંજાવે જેવું કઈ. એક પગે ઉભો હોય યોગી, આ વિદ્યાર્થીમાં લક્ષણ હોવું જોઈએ. તમે જુઓ તો ખરા શું સાહિત્યમાં ધર્મ્યું છે. એ ઇંગ્લિશ મીડિયમ થાય એટલે પછી આ જતું રહ્યું. લવો વળ્યા નહીં, બોલી નો. તો બે વિદ્યામાં પહેલી વિદ્યા તો તમારે આ અપરા વિદ્યા છે તો ભણવી જ પડે. પણ એમાં પણ આવું થવું પડે અને ભગવાનના માર્ગમાં પણ આવું થવું પડે. કેના જેવું? હા, બગલા જેવું નહીં, પણ બગલાની એકાગ્રતા જેવું, બગલાની સાધના જેવું. એ લક્ષણ તો બે ને જોઈએ, બે વિદ્યામાં જોઈએ. તમે વિદ્યાર્થીઓ છો તો તમે જાણીતું તમને દ્રષ્ટાંત હમણાં બે દી પહેલા જ સાંભળ્યું હતું ને પાછું આને અનુસંધાનમાં સમજવા જેવું કે દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવો અને શસ્ત્ર વિદ્યા શીખવે છે. ખ્યાલ છે ને? બધાને લઈને દ્રોણાચાર્ય આવ્યા. એક પછી એક ઊભા થાય અને પૂછે, તને સામે શું દેખાય છે? દ્રોણાચાર્ય કોઈને કીધું નથી સામે શું છે, જુઓ સામે શું દેખાય છે. બહુ મજાની કથા છે. દ્રોણાચાર્ય એમ નથી કીધું કે મેં અહીંયા જાળવું છે, જાળવા ઉપર આ ગોઠવું છે, કઈ કીધું જ નથી. સીધે સીધો પ્રશ્ન છે કે તમને શું દેખાય છે. સહદેવને પૂછ્યું, તને સામે શું દેખાય છે? અરે ગુરુ મહારાજ, મને તો ભૂરું ભૂરું નીલું નીલું વિશાળ વિશાળ એવું આકાશ દેખાય છે. બહુ સરસ, બહુ સરસ, બેસી જાઓ બેસી જાઓ. સહદેવ જ્યોતિષનો રસવિદ છે, જ્યોતિષી છે, એટલે ને ગ્રહો નક્ષત્રો આકાશમાં ગતિ એ દેખાય છે. નકુલ ને કહ્યું, બેટા નકુલ ઉભો થા, તને શું દેખાય છે? તો કહો મહારાજ, રંગ બેરંગી ખીલેલી કેવી સરસ મજાની વનરાય છે, વૃક્ષો છે, લતાઓ છે, ફૂલો ખીલ્યા છે, એ સૌંદર્યનો ઉપાસક છે. દ્રોણાચાર્ય કે બેઠો બેહી જા, બેઠો બેહી જા. ભીમ ને ઉભો કર્યો, બોલો ભીમભાઈ તમને શું દેખાય છે? ભીમ કે મને દુર્યોધન દેખાય છે. મને બીજું કઈ દેખાતું નથી, મને દુર્યોધન દેખાય છે. હેઠો બેહી જા, અહીંયા દુર્યોધન ને ઉગાડ લાવ્યો. યુધિષ્ઠિર મહારાજ ને ઉભા કર્યા, યુધિષ્ઠિર દેખો ધર્મરાજ તમને સામે શું દેખાય છે? કે મહારાજ મને સામે સરસ મજાનું વૃક્ષ દેખાય છે. સામે આવ્યા એટલા મને વૃક્ષ દેખાય છે. બહુ સરસ, બેસી જાઓ બેટા. અર્જુન ને ઉભો કર્યો, અર્જુન તને શું દેખાય છે? મને પક્ષી દેખાય છે. હા, ધેર યુ આર, બીજા કોઈ પકડી ન શક્યા. 105માં 4માં અર્જુને કહ્યું, મહારાજ મને પક્ષી દેખાય છે એ પેલી ડાળ ઉપર. હા બેટા, તીરછોડ ના, દ્રષ્ટિ સંકેલો, દ્રષ્ટિ સંકેલો, હવે શું દેખાય છે? મહારાજ મને એનું માથું દેખાય છે. હજી દ્રષ્ટિ સંકેલો, હવે શું દેખાય છે? હવે મને એની આંખ દેખાય છે. હવે બાણ માર. અને સા ના 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 ના, શું થયું? આંખ વિંધાઈ જઈ. આટલું જયારે લક્ષ્યવાન થવાય, એટલે ઉપનિષદમાં આવ્યું છે સર્વત તન્મયો ભવે, સર્વત તન્મયો ભવે. જેમ બાણાવાળી બાણને લઈને સ્થિર થઈ જાય છે, એવા તમે વિદ્યામાં જયારે લક્ષ્યવાન થાવ ત્યારે જ તમે વિદ્યાને પ્રાપ્ત કરી શકો. પછી એ વિદ્યા ભૌતિક હોય કે અભૌતિક હોય, પરા હોય કે અપરા. બગલો એકાગ્ર થઈને ઉભો છે, શું કામ ઉભો છે? માછલા માટે. એની પાછળનું કારણ શું છે? તમે કયો ખાવું ખાવું હે ખાવું, ભૂખ કારણ છે. ઘણા ભૂખ ન હોય તો ખાધે રાખે. ડોક્ટર પાસે જઈને ડોક્ટર કે શું થાય છે? મને ભૂખ નથી લાગતી. તો કે આમ ખવાય છે કે? તો ખાધા પછી કેટલું હાયલું જાય એ ખબર નથી રહેતી. મૂળ કારણ છે બગલાને ભૂખ છે. બસ ભૂખ છે એટલે એકાગ્ર થઈ ગયો છે. પછી એ ભૂખ 3 પ્રકારની છે, એનાથી 33 પ્રકારની થઈ શકે, પણ મૂળ 3 પ્રકારની છે. પહેલી ભૂખ છે એ શરીરની છે, એટલે આહારની છે, અન્ન જળ પાણી એની. બીજી ભૂખ છે એ જ્ઞાનની ભૂખ છે. અને ત્રીજી ભૂખ છે એ ભગવાનની ભૂખ છે, ભક્તિની ભૂખ છે. આ 3 ભૂખ છે. એમાં છેલ્લી જે છે ભગવાનની, ભક્તિની, ભજનની, સત્સંગની, કથાની, વાર્તાની, કીર્તનની, ધૂનની, ભજન સ્મરણની, એ ભૂખ સર્વોત્તમ છે. તો શરીરની ભૂખ લાગે. તમે જુઓ એકાદશીનો ઉપવાસ હોય પછી રાત્રે સ્વપ્નમાં શું આવે? શિખંડ પૂરી જ આવે. બજારે જાય તો એને કાપડની દુકાન, ચપ્પલની દુકાન, બીજી હીરા હોન્ડાની દુકાન કાંઈ ન દેખાય. એને જલેબી, ગાંઠિયા, ફાફડા, મીઠાઈ, સ્વીટમાં નરંગ એ જ દેખાય. મંદિરના પગથિયા દર્શન કરવા જાય, પારણું કરવાનો વાર હોય ને એમ કે કીધું હોય કે તું જઈ દર્શને પછી પારણાનું થશે, તો મંદિરને પગથિયા આડાનું ઉભા લીટા માર્યા હોય ને એટલે લપસી ન જાય એટલે ટાઇલ્સમાં એમાં, તો એમાં એને મોહનથાળના ચગદા દેખાય. ભૂખ લાગે એટલે શરીરની ભૂખ હોય તો જ્યાં જુએ ત્યાં એને રોટલી જ દેખાય, રોટલી એટલે પછી બધું. તો શરીરની ભૂખમાં જે જીવે છે એ તો પશુ છે, પશુને જ્ઞાનની ભૂખ નથી ને ભગવાનની ભૂખ પણ નથી, એને ખાલી ખાવા પીવાની એની જ ભૂખ છે, પાંચે ઇન્દ્રિયોના ભોગની જ ભૂખ છે. એ માણસ જો પણ એવા જ ભોગમાં ભૂખ્યો હોય તો એ પશુ છે. એટલે શ્રીપત્રીમાં ભક્ત ચિંતામણીમાં રામાનંદ સ્વામીને પત્ર લખતા સજાનંદ સ્વામીએ લખેલું કે જેને પંચ વિષયનું જ જ્ઞાન છે એ તો પશુ તુલ્ય છે. ખાવું પીવું જોવું હરવું ફરવું એ જ વિષયોનું જેને જ્ઞાન છે તો એ તો પશુ છે. પશ્યતિ એથી પશુ, સપાટી ઉપર જે જોવે એને પશુ કહેવાય, ઉપર ઉપર જે જોવે. તો બીજી ભૂખ છે એ શેની ભૂખ છે? બીજી ભૂખ છે શેની ભૂખ છે? જ્ઞાનની ભૂખ છે. જ્ઞાન પણ બે પ્રકારના છે, લૌકિક અને અલૌકિક. તમારે પેલા લૌકિક જ્ઞાન પણ મેળવવું જોઈએ. એ જ્ઞાનની ભૂખ જેને હોય એ લક્ષ્યમાં સ્થિર થાય, એ જ ખરા અર્થમાં વિદ્યાનો અર્થી વિદ્યાથી થઈ શકે કે જ્ઞાનની ભૂખ. આજે લોકોને જ્ઞાનની ભૂખ નથી, ભલે ભણે છે, બહુ ઓછા માણસો જ છે કે જેને જ્ઞાનની ભૂખ છે, બધાને પૈસાની ભૂખ છે. ગમે તેમ કરીને પૈસો લઈ લેવો છે, ભણવું નથી અને ગાડીઓ ફેરવવી છે, બંગલાવાળા થવું છે, કડકડતી રૂપિયાની નોટો ખિસ્સામાં હોય એવું થવું છે, પાછળ સેક્રેટરી આમ ચેકબુક લઈને આટા મારતો હોય એવું થવું છે, ભણવું નથી. આમાંથી કોઈને રોડપતિ નથી થવું, બધાને કરોડપતિ થવાનું સ્વપ્ન હોય. કોઈને એવું હોય કે ભગવાન મને ભિખારી કરી દેજે, આખો શ્રાવણ મહિનો પૂરો થયો તો હું ભિખારી ન થયો મહારાજ, એવું કોઈ પ્રાર્થના થોડું કરે? બધાને કરોડપતિ થઈ જવું છે. રૂપિયાની ભૂખ છે પણ જ્ઞાનની ભૂખ નથી, ભણવું નથી અને પૈસો જોઈએ છે, સાધના કરવી નથી ને બધાને કલાકાર થઈ જવું છે, સાધના કરવી નથી ને બધાને સાધુમાં ખપી જવું છે, ભક્તિ કરવી નથી ને ભગત કેવડાવવું છે, સત્સંગમાં આવવું નથી ને સત્સંગી કેવડાવવું છે, દંપતીના ધર્મો પાળવા નથી અને ગ્રહસ્થ કેવડાવવું છે, માવતરના ધર્મો પાળવા નથી અને વાલી થઈ જવું છે, માવતર થઈ જવું છે. એવી રીતે વિદ્યાને વિદ્યાર્થીને વિદ્યાની ભૂખ નથી અને વિદ્યાર્થી કેવડાવવું છે. વિદ્યા વગરનો વિદ્યાર્થી કેવો? જ્ઞાનની ભૂખ ન હોય તો વિદ્યાર્થી કેવો? રૂપિયો છે ને એ બાય પ્રોડક્ટ છે, આ સમજી લેજો. જીવનમાં કોઈ દિવસ જે વસ્તુ આપણે સીધી દુનિયામાં જોતી હોય ને એને સીધું લડવા ન જવાય. માન જોતું હોય તો તમે સીધું માન મેળવવા જાઓ ને તો અપમાન જ થાય. કોઈના લગ્નમાં ગયા હોય, પાર્ટીમાં ગયા હોય, તમને કે મને બધા માન આપે એમ કરી હારી જગા મગા ખુરશી હોય ત્યાં જઈને ઉપજીને બેસી જાઓ તો બે ધોલ મારીને કાઢ મૂકે. પણ માન ન મળે એવું કામ કરો આપોઆપ માન મળે, નિર્માની થઈને કામ કરો માન મળે. પૈસો જોઈતો હોય તો સીધો પૈસાને બાથ ન ભરાય, જેનાથી મળે એ શીખી લેવાય, તો પૈસો તેની પાછળ પાછળ આવવાનો છે. તમે ગાય ભેંસ લેવા જાઓ એટલે કોઈ દિવસ એવું થોડું પૂછો કે આ ગાય ભેંસ છે એ કેટલા છાણ મૂત્રની છે, કેટલો પોદરો કરે છે, એમ કયો તમે? કેટલું દૂધ આપે છે, રોજ કેટલા લીટર ગૌમૂત્ર દે છે એવું પૂછો. હે હકાભાઈ, કેટલા દૂધની છે? છતાંય દૂધ છાણ ગૌમૂત્ર બધા કિંમતી છે ગાયના, પણ એમાં જ લક્ષ્ય હોય એના કરતા ગાયમાં લક્ષ્ય હોય વધારે સારું છે. કારણ કે ગાય આવશે એટલે દૂધ આવશે, ગૌમૂત્ર આવશે, છાણ આવશે, બધું આવશે અને શુદ્ધ આવશે. સ્કૂલમાં સાહેબે છોકરાઓને પૂછ્યું કે ગાયને ભરવાડમાં શું ફેર, હલો ને ભેંસને ભરવાડમાં શું ફેર? હલો છોકરો કે સાહેબ બહુ મોટો ફેર. તો કે શું ફેર? ભેંસ છે ને ચોખ્ખું દૂધ દે, ભરવાડ છે ને પાણી વાળું દે. સાચી વાત કરીએ. હવે તમે ગાય લઈ આવો, ગાયને ખીલે બાંધી દો તો દૂધ આવશે, છાણ આવશે, ગૌમૂત્ર આવશે, બધું આવશે. એમ એક તમે વિદ્યા કોઈ પણ શીખી જાઓ છો લોકમાં, સારી રીતે કોઈ કળા શીખી જાઓ તો તમારે જંગલમાં વ્યા જાઓ ને તો દુનિયા ત્યાં તમારી પાસે આવશે. સામાન્યમાં સામાન્ય તમારે જો જોડા સીવનાર હશે ને, સરસ એવી મોજડી, કેવા ચપ્પલ, કેવા બૂટ કે ચંપલ કે એ બેલ્ટ કે એવું બધું સીવતો હશે, એ છેક નરોડાના પાટિયાની પેલી બાજુ જાડવા હેઠે વીંજણો નાખીને બેઠો હશે ને વીંગડો, તો ત્યાંય લોકો જશે બાપા બનાવી દો ને, જાય કે નહીં? ઉપયોગી થાય એવી કોઈ પણ વિદ્યા શીખી લો, લોકો પાસે આવવાના છે. કાંઈ ન શીખ્યા હોય તો કોણ આવવાનું છે? એટલે નચોર હાર્યમ પછી નથી આવડતું હે? નચોર હાર્યમ નચરાજ હાર્યમ નચોર ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી. વ્યયે કૃતે વર્ધતયે નિત્યમ વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. હા, તમે લેખામાં બોલો છો કેવું અમૃત જરે છે. વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. ટપોરા પડે છે ને. આ ભાષા છે સંસ્કૃત, દેવ ભાષા છે ભાઈ. સમજાય નહીં, નિત્રામાં કહે છે મન નથી લાગતો, તમે કઈ સમજાવો. આ વિદ્યા તમે ભણો છો એ વિદ્યાનો આમાં મહિમા કીધો છે મહારાજા ભર્તૃહરિએ. શું કીધું? એક રાજવી હતો અને આ સંસ્કૃતનો મહાપ્રકાંડ વિદ્વાન. હા, પેલાના રાજા મહારાજાઓ કેટલી કળાઓ જાણતા, સંસ્કૃતના તો પ્રકાંડ વિદ્વાનો રાજાઓ હતા. રાજ કઈ આવડે નહીં, અને ન આવડે એ જ રાજકારણમાં જાય. વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યા છે એ બધા ધન જેટલા દુનિયામાં કહેવાય એ બધા કરતા વિદ્યા ધન શ્રેષ્ઠ ધન છે. એટલા માટે વિદ્યા ધન શ્રેષ્ઠ છે. ન ચોર હાર્યા, એને ચોર ચોરી નથી શકતો. આપણે ભણી ગયા હોય, ડોક્ટર નું ભણી ગયા માનો કે, તો પછી એમાં ચોરી આવે તો શું લઈ જાય આપણી પાસે? હે ભાઈ શું લઈ જાય? હે ભાઈ, ચોર ચોરી ના કરી શકે, જ્ઞાન કોઈ ચોરી શકે? તો રાજા એમાં ટેક્સ નાખી શકે, ભાર કરી શકે, હરણ કરી શકે? ભાઈ એમાં એટલા મારા ટકો ભાગ આપણા જ્ઞાનમાં કે રાજા ભાગ માગી શકે? ના, ન રાજ હાર્યમ, રાજા પણ એને લઈ ન શકે. ભલે ફાંસી લટકાવી દે, મરી જાય, એ જાય એની ભેળું જાય, પણ રાજાના હાથમાં કઈ ના આવે. ભાઈઓ ભાઈઓ ભાગ પાડે તો બધું વેચાય, પણ જ્ઞાન વેચાય? એના ભાગ પડે? ન ભાતૃભાજ્ય, ભાઈઓ ભાગ નથી પાડી શકતા. ન ભારકારી, એનું કોઈ વજન નથી, થેલો ઉપાડો ખભો રહી જાય, આનું કોઈ ભાર છે? આખી દુનિયાનું જ્ઞાન હોય અબ્દુલ કલામ સાહેબ, પણ એનાથી કઈ વજન માથું આમ ઢળી જાય? એલા ભાઈ, જેમ જેમ ભણતો જાય એમ આમ આમ થતું જાય. હે, એવું થાય નથી ભાર કાક. પાછું ઉત્તમ કેટલું, બધા ધન છે જેમ વાપરો એમ ખૂટી જાય, ઓછું થાય. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ, જેમ જેમ વાપરો એમ એમ વધે. તમે જેમ જેમ શીખવાડો એમ તમારું ગણિત સારું થાય, તમે જેમ જેમ બીજાને ઇંગ્લિશ શીખવાડો એમ તમારું ઇંગ્લિશ પાવરફુલ થાય. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ. એટલે વિદ્યાધન છે એ સર્વધન કરતા શ્રેષ્ઠ છે, પ્રધાન છે, મુખ્ય છે. એ ભણી લે તો રૂપિયો બાય પ્રોડક્ટ છે, ઓટોમેટિક આવે. આજે જ પેપરમાં સમાચાર છે ને ભાઈનું, હે, હજી તો ભણી રહ્યો ત્યાં 17 લાખની વાર્ષિક નોકરીની ઓફર, અને આપણને ડીડીડી છાંટવામાં નો રાખે. એક જુનાગઢ ના નવાબે એક જણે કીધું કે આજે બકરી ઈદ છે ને સારો મજાનો બકરો લઈ આવ્યો. જે એક જણો બકરો લઈ આવ્યો તો ઓલા નવાબે આમ જોયું, આને તો કાન નથી, તો કઈ બેરો હતો. અચ્છા અચ્છા, અરે પણ આને આંખો નથી, એ આંધળો હતો. અચ્છા અચ્છા, અરે પણ આને તો કુણી કુણી જીભે નથી, એ મૂંગો હતો. અરે આને તો મગજ પણ નથી, એ એક કોલેજિયન હતો.
વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ, વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ.
ઓહો, આવું તો બોલે જ રાખીએ, બોલે રાખીએ એવું છે. પણ મને ઓલી ઘડિયાળ કે છે હવે જો,
વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ.
બગલા જેવું ધ્યાન થાય ત્યારે વિદ્યા શીખાય. મેડિટેશન અને કોન્સન્ટ્રેશન બેના અર્થ ભેદ છે. પેલા તમારે કોન્સન્ટ્રેશન કરવાનું. જો જન્મજાત ઘણાની ભૂખ હોય છે ને, અમુકને વિદ્યાની જન્મજાત ભૂખ હોય છે, અર્જુન હોય, એ બધા જે સહદેવ નિકુલ હોય, પછી જે જે મોટા મોટા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય, એ બગીચામાં બેઠો હોય તો એ સફરજન માથે પીડ્યું, આમ બાજુમાં માથે નહોતું પીડ્યું, મળો વિચારે ચડી ગયો. એ બાજુમાં પીડ્યું તો વિચારે ચડી ગયો, આપણે માથે પડે તો વિચારે ન ચડ્યો. આપણે એ વિચારે ચડે કોણ છે, આવા તો કેટલાય પીડ્યા, આખું ઝાડ માથે પડે તોય ખબર નથી પડતી, ઓલો વિચારે ચડી ગયો. એટલે સાહેબે સ્કૂલમાં કીધું કે આ તમે જરા વિચારવાન થાવ, દરેક ક્રિયાની પાછળ આ કોઝ એન્ડ ઇફેક્ટ હોય, જરા મગજ લાવો મગજ. એટલે ન્યૂટને એક ખાલી આમ સફરજન ઉપરથી પડ્યું તો એમાં વિચાર કર્યો અને એમાંથી ગુરુત્વાકર્ષણનો ગ્રેવિટેશન ફોર્સનો શોધ કરી. તમે કઈ સમજો તો એક છોકરો કે સાહેબ એ કરે જ નહીં, બગીચામાં બેઠો તો. અને તમે અહીંયા અમે ઠહકાવી અહીં દીધા છે, અમને અમને શું ખબર પડે. આ તો તમે મારો તમને લાભા પડે, બીજું કઈ ન પડે. તે સાહેબ શીખવાડતા છે ને, તે હાલો એ પછી કઈ યાદ આવી જાય, આ વચમાં આવી ગયું એટલે કહું, એ પછી મને યાદ કરાવજો ને તો કરી દઈશ. એટલે તમને જન્મથી ભૂખ મને કે તમને ન હોય તો એને કેળવવી જોઈએ, કેળવવી જોઈએ. કેળવવાથી દરેક વસ્તુ આવે છે. ભૂખ ઘણી વાર મરી ગઈ હોય તો આપણે નથી ને કેળવતા, પાછી દવા લઈ છે, હેપેટાઇટિસ બધી લઈ લઈ, હંસળ ખાવ ને હિંગ ખાવ ને થોડા પીવો ને પછી બાજુવાળા ને કઈ આઘારી બધા આવી જાય. કારણ કે ગ્રેવિટેશન ફોર્સ વધી જાય તો આપણને ભૂખ ન હોય તો ભૂખ જગાડીએ છીએ ને. આદુ કતરી લીંબુ નો હજમાં હજમ ને પેલું શું કે છે, આ પીણા પાય છે. એ આ તમે પીણા પેલા પાય બધા લગ્ન વેરામાં પાર્ટીમાં પેલા સૂપ નહી. તને બહુ ભડભડ્યો હોય મમ્મી ને કેજે બનાવી દે. આ ભણવા આવ્યો છે કે સૂપ પીવા આવ્યો છે? હમણાં બેદી પેલા કરીને પીવડાયું તું લ્યો. ભૂખ ના હોય તો એવી દવાઓ ઔષધ વૈદ્યની લઈને ભૂખ લગાડીએ છે. એમ વિદ્યાની ભૂખ ન હોય, સત્સંગની ભૂખ ન હોય તો બંનેની ભૂખ લગાડી શકાય છે. જન્મજાત હોય, મીરાને જન્મજાતથી ભગવાનની ભૂખ હોય, આપણને જન્મજાત નથી પણ આ લગાડવા માટેની પાઠશાળા છે. એમ આપણને ભૂખ વજનની મરી ગઈ હોય તો ડોક્ટર કે વૈદ્ય પાસે જવું જોઈએ, તો આપણને દવા આપે તો પાછી ભૂખ ઉકળે છે. એમ વિદ્યાની ભૂખ હોય, ન હોય અને લગાડવી હોય તો એના માટેની સાધના છે. પહેલી વસ્તુ એ છે કે બગલો છે ને જો હલ 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 આમ કરે ને તો માછલું હાથમાં ના આવે. આમાં તો ઘણી બધી વાતો છે પણ આ તો જરાય ચાલે, પાણી હલવા ન દે અને જાણે માછલાને ખબર જ ન પડે, એને એમ જ લાગે કાંઈક ઝાડનું ઠૂંઠું ઊભું છે. એ જો જાણી જાય ખાલી આમ પાંચા આમે મોડી થાય ને તોય માછલાને ખબર પડી જાય. હલે ને, પહેલી સાધના છે શરીર સાધના છે. વિદ્યાર્થી સ્થિરાસન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્થિરાસન. બેસી ન શકતો એ શું ભણી શકે? અડધો કલાક પલાઠી મારીને બેસી ન શકતો, કીડિયું ચડતી, કીડિયું લાલ કીડિયું, તો એ શું અભ્યાસ કરે? પેલી સાધના છે શરીરની સાધના છે, આસન લગાવવું, સ્થિર થઈ જવું. પણ ઘણા છોકરા તો પગે પૈડા મૂક્યા હોય ને એવા હોય, બે મિનિટમાં હુર. જેને પૂછો ને તમને પેલો મનોજ મેળ્યો તો કે હમણાં મેળ્યો, મૂતડી હતો બીજા તો મનોજ મેળ્યો, હા હમણાં જાજરૂમાં ઉભો હતો. એ બધા મનોજ મેળ્યો, હા હમણાં સ્ટોલ પાસે હતો. એટલે મનોજ એમ મળ્યો, હમણાં ધાબા ઉપર હતો. બધે દેખાય મનોજ, પગે પૈડા હોય. જે સ્થિર બેસી ન શકે એ ભજન પણ ન કરી શકે, વિદ્યા પણ ન કરી શકે, ભણી પણ ન શકે. આ બે સાધના એક સાથે છે. પેલા શરીરની સાધના છે, બીજી સાધના છે. આમ જુઓ તો બે દેવી છે, લક્ષ્મી ને સરસ્વતી. કેટલી દેવી? લક્ષ્મી ને સરસ્વતી. લક્ષ્મી છે એનું તમે ચિત્ર જોજો, આ બાજુ છબી વાડ આવી ગયા છે, માતાજી હંતાઈ ગયા છે. પણ લક્ષ્મીની દેવી હોય એ તમે જોઈજો, કમળ ઉપર બેઠા હોય, મોરનું વાહન, હાથમાં વીણા અને હાથમાંથી પૈસાનો ઢગલો, એ લક્ષ્મી છે. પણ સરસ્વતીનું ચિત્ર ન જોઈ, ધ્યાનથી જોઈજો, પથ્થરની શિલાનું આસન, ફૂલનું નહીં. લક્ષ્મીને કમળનું આસન છે, કમલાસના છે. કેવી છે? કમલાસન. અને આ પથ્થરની શિલા ઉપર આવી જો કે સામે નથી ને, અહીંયા તમે જોજો ધ્યાનથી, જોયું છે ક્યારે? પથ્થરની શિલા ઉપર સરસ્વતી બેઠા છે. આ સાધના છે. તો પેલા શરીર સ્થિર કરવું પડે, આસન, ચંચળતાને છોડવી પડે. બીજી સાધના છે એ ઇન્દ્રિયોને સંયમિત કરવી પડે, વાળવી પડે, રોકવી પડે. બીજા બધા રસ હોય, ફિલ્મ જોવાના, ક્રિકેટ જોવાના, કોમેન્ટરી સાંભળવાના, ગીતો સાંભળવાના, એફએમ રેડિયો 90 મિર્ચી વણવણ સાંભળવાના, તો બાપા જય સીતારામ, એને વિદ્યા આવે. બાર સાયન્સ ભણતો હોય, ડોક્ટર થવાના અભરખા હોય, અને વર્લ્ડ કપ એ જ વખતે રમાતો હોય તો ત્યાં જઈને ખોડાઈ જાય, ત્યાં પર્સન્ટેજ આવે ના? તમ મન કો આવે? આવે ના? આવે. રસ છોડવા પડે. જો તમારે વિદ્યાર્થી થવું હોય તો ભોગના બધા રસ્તા છોડવા પડે. હે, ઘડી કાંઈ ફરી આવું, ઘડી કાંઈ જઈ આવું ને બજારે જઈ આવું. આ ખરીદી પૂરતી વાત બરાબર છે, પણ ઇન્દ્રિયો છૂટી હોય ને બધા જ રસ માણવા હોય તો એ વિદ્યા હાંસલ ન કરી શકે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ થયા એટલે વળી ક્યાં ખરખા લુગડા પહેરે છે? બાકી એના જોડા ફાટેલા, વાધરી હોય કે ન હોય, બટન ટાંક્યા હોય કે ન ટાંક્યા હોય, વાળ ઓળ્યા હોય કે ન ઓળ્યા હોય, બસ એનું એ જ કામ, એનું એ જ કામ. આઈન્સ્ટાઈન થોડા બીમાર થયા ને, પછી એના મિત્રો એને સલાહ આપી કે તમે થોડી વાર કોઈ હિલ સ્ટેશન ઉપર તમે આમ જરા આરામની કરવા માટે જાઓ ના, એવી જગ્યાએ આરામ કરો. તો કે તમે એવી જગ્યાએ મને આરામ કરવાની સલાહ આપો છો, ખરેખર હું જાઉં? તો કે હા, તો બહુ સારું. તમે કોઈ એવું હિલ સ્ટેશન જેવું હોય ને ત્યાં એ જગ્યાએ જઈને તમે આરામ કરો, આરામ કરવાની જગ્યાએ જાઓ. સારું. ઊભા થઈને પોતાની લેબોરેટરીમાં બેસી ગયા. એ કે મને તો અહીંયા આરામ મળે છે, બીજે મને ક્યાં આરામ મળતો જ નથી, હું અહીંયા બેસું મને ખબર જ નથી પડતી રાત છે કે દિવસ છે. બસ અહીંયા આવું એટલું ફ્રેશ. હવે આવું થાય, હવે તમારે કેટલા રસ છે બોલો, વિચારો કેમ વિદ્યાર્થી થવાય, કેટલું છોડવું પડે, હે બોલો. હવે હું આ મારું કહું તો વળી પાછું કોકને એમ લાગે કે આવેલી વાયડું થાય છે એમ. પણ આપણને એમ હોય કે હાલો બધે આમ કોઈ જગ્યાએ ફંક્શન થતું હોય તો જોવા જાય, હરીએ ફરીએ ખાય પીએ આ તે બધું મજા. પણ પુસ્તક આ ભાળી જાય ને એટલે પછી બહાર નીકળવાનું મન ન થાય, એ ગમે હોય જાઓ તમે તમારે જાઓ બસ અહીંયા ના. એ રસ પડે તો વિદ્યા મળે, નહીતર મળે નહી. તમારે હરવું ફરવું જવું ન તો ગજ્યું ન થાય, તો પછી ક્યાંક હાથી રહી જાઓ. રસ આ પેલી શરીર સાધના, બીજી ઇન્દ્રિયોના સંયમની સાધના. રસ છોડવા પડે, બધા રસ છોડો તો જ તમને વિદ્યામાં એક રસ પેદા થાય, એ વગર ન થાય. જૂના વખતમાં તો એટલે ઘાસની ઝૂંપડીઓ ને એમાં ગુરુજીઓ ભણાવતા ને બધા, એટલે ઋષિમુનિઓ બ્રાહ્મણો ભૂદેવો, એ ભૂદેવ બ્રાહ્મણ મહારાજ બધી વિદ્યાઓ આ બધી વ્યાકરણ શાસ્ત્ર અને કાવ્ય શાસ્ત્ર ને બધું ભણાવતા છે, પાઠ ચાલતો છે, વિદ્યાર્થીઓ બધા 20-25 બેઠા છે બધા. જૂના જમાની ગુરુકુલ સિસ્ટમની વાત, એટલે બ્રાહ્મણ ભૂદેવ ભણાવે, એટલે વારે વારે ઓલું કાંઈ પણ પૂછે ને શીખવાડે, પછી થોડી થોડી વારે પૂછે વિદ્યાર્થીઓને, બેઠું એટલે તમને મગજમાં ઉતર્યું એમ, મેં તમને જે આ સૂત્ર સમજાવ્યું, આ શ્લોક સમજાવ્યો, આ સિદ્ધાંત સમજાવ્યો, એ તમને મગજમાં ઉતર્યો બેઠું એમ પૂછે. પણ એક છોકરો જે હતો ને બ્રાહ્મણનો ભૂદેવ ભણવા આવેલા, પણ એનું આવું એને મન સ્થિર નહીં, એટલે આજુબાજુ જોઈ રાખે. હવે એમાં શું, એક ઝૂંપડીમાં ઘાસ હોય ત્યાં તો ક્યાં આવી ટાઇલ્સ ચોડેલી હોય, આરસ પારણ ક્યાં હોય, એટલે ઉંદરે દર કર્યા હોય તેમાં નાની ઉંદડી આમ જાય નીકળે જાય નીકળે, આમાં કરી રાખે આનું ધ્યાન ઓલી ઉંદડીમાં, તેમાં આમ ગઈ એટલે આમાં ગુરુજી બરાબર પૂછ્યું, એટલે પેઠું તો આ છોકરો કે હા સાહેબ હા ગુરુજી પેઠું, પણ હજી પૂંછડી બહાર છે, પેઠું પણ હજી પૂંછડી બહાર છે. આખી જિંદગી પછી નથી કેતા હાથી આંખો નીકળી જાય પૂંછડી અટકે એમ, તમે આટલું બધું બધી મહેનતો કરી હોય ને બધા ખર્ચા કર્યા હોય, પણ જે જ રસ વિચલિત થઈ જાઓ એટલે પૂંછડી અટકે, એટલે બધા રસ છોડવા પડે. લ્યો હવે તમારે થવું છે બગલા જેવું યોગી, વિદ્યાર્થી થવું છે, કેટલું મહિમા છે વિદ્યાનો, લાખો રૂપિયા અરે તમને અહીંયા આવીને ચાર્ટર્ડ પ્લેનમાં તેડી જાય તેડી, જો તમારી પાસે હોય તો મસાલો તેડી જાય. કઈ શીખવું નથી આજે, કોઈ સ્કિલ નથી કેવી કેળવવી કોઈને, એના પોતાના ક્ષેત્રની પણ સ્કિલ નથી, કાંઈ પૂછો તો કાંઈ આવડતું નથી. પી જવું જોઈએ વિષયને, આખો ઊંડા અભ્યાસ કરીને પી જવો જોઈએ. એક જણો ખાડામાં ખાડો ગોળેલો બે હાથ ઊંડો, ખાડામાં બેઠો બેઠો વાંચતો, તો એમાં કોક નીકળ્યું કે આ શું કરે, તો કે હું ડીપ થિંકિંગ કરું છું. તેમ ખાડામાં ગરી ગયા ડીપ થિંકિંગ થાય, સબ્જેક્ટમાં વિષયમાં પોતાનો જે સ્ટડી છે એમાં ઊંડો અભ્યાસ કરે તો વિદ્યા મળે. પેલા તમે નોલેજ મેળવો, માહિતી મેળવો, નોલેજ મેળવો તો દુનિયાના છેડા બધા ખુલ્લા છે. મિત્રો સાંભળી લ્યો, તમારી પાસે લક્ષ્ય બાંધ્યું હોય જે હોય તે, બગલાની વાત એમાં એ છે કે પેલા લક્ષ્ય બાંધ્યું હોય ને એક જ લક્ષ્ય, પછી આજુબાજુ બીજા માછલામાં દૂર આંટા મારતા ને બગલો જોવે નહીં, એને નક્કી કર્યું આ બાજુ આવી એને જ પકડવું, પછી ઘડીક આમ જોઈએ નહીં, ઘડીક હું આર્ટ્સમાં જા, હવે કર્યો કોમર્સમાં જા, હવે હું સાયન્સમાં જા, હું ગેરેજમાં જા, લક્ષ્ય હોવું જોઈએ, સીધું પેલા એને લક્ષ પકડાઈ જવું. સિંહ ને તમે જોઈજો, આ વનરાજ જંગલમાં હોય ને એમાં જે સિંહ મારણ કરતા હોય ને બધા શિકાર કરતા હોય, તમે જોઈજો એને નક્કી કર્યું કે આ હરણને પકડવું છે, તમે જો એમાં શીખવા જેવું છે, એને નક્કી કર્યું કે મારે આ હરણને પકડવું છે, એને પાછળ પડ્યો, એટલે તમે મૂવી હોય કઈ બતાવતા એમાં જોજો તમે, એને 10 ગાંવ સુધી દોડીને જવું પડે ને વચમાં ગમે એટલા બીજા હરણ આવે એ ઓલાને મૂકીને એની પાછળ ન જાય, ગોથા ખાઈ જાય તો એની પાછળ જ જાય, બાંધ્યું એક લીધું એટલે લીધું, હવે એને મારે પાર કરવું છે, પણ હવે એની પાછળ દોડે બીજું ભળી જાય, આની પાછળ જાય તો ઓલું છટકે, ત્રીજું ભળી જાય તો સિંહ મરી જાય. લક્ષ્ય નક્કી હોવું જોઈએ. આર્ડન્ટ ડિઝાયર, એઇમ, આ બધા એના પાસાઓ છે. શરીર કેળવવાનું, ઇન્દ્રિયો કેળવવાની, મન કેળવવાનું. હવે આ મનની વાત છે. મન છે એ જ પેલા વિશેષ એકાગ્ર થાય તો તમે બધા જ લક્ષ્યો પાર કરી શકો. મન ડગી ગયો, મન કે હારે હાર હે, મન કે જીતે જીત. મનની સાધના કેમ કરી? ભાઈ પેલી સરળ સાધના એમ છે કે થોડા પ્રાણાયામ કરવા જોઈએ. તમારે જો વિદ્યાર્થી ખરેખર થવું હોય તો પ્રાણાયામ કરવા જોઈએ. આમ તો દરેક માણસ માત્ર એ પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ કરવાથી પ્રાણ બળ વધે છે. પ્રાણાયામ કરવા જોઈએ. આજે આજે આ શાળા કોલેજોમાં આ જરૂરી કોઈ પાયાનું કોઈ જ્ઞાન અપાતું નથી. બોલો, જો ભણે ક્યાંય નોકરી ન મળે ને તેને ભણેલું ક્યાંય કામ ન આવે, ક્યાંય કામ ન આવે. નથી મોરલ કઈ સાયન્સ શીખવતા, નૈતિકતા એ કઈ શીખવતા નથી. પ્રાણાયામ છે સાદા, અરે ઊંડા શ્વાસ એ પ્રાણાયામ છે. ઓમકારનો જપ કરો સવાર સાંજ, પ્રાણ બળવાન થાય, મન સ્થિર થાય. ઓમકાર કરો, આંખો બંધ કરીને એને સાંભળો. બીજું, પેલું પ્રાણાયામ, બીજું ઓમકાર, ત્રીજું આંખો બંધ કરો. અને હું તમને સરળતાથી કેવી રીતે તમને મન કેળવાય એ શીખવાડું છું. સબર પડી? પેઠું કે પૂંછડી બાકી? આંખો વીંછી શાંત જગ્યાએ બેસી જાઓ. બહુ સરળ કિમિયો બતાવું છું. આમાં ઘણું બધું છે, આખું પાતંજલ યોગ સૂત્ર છે. પણ તમે બેસી જાઓ, અહીંયા તમે જાણે સામે જોતા હો, આંખો બંધ કરીને, ખુલીને નહીં, તો પછી આમ બધું દેખાય છે, દુર્યોધન દેખાય છે, બધું દેખાય છે. આંખો બંધ કરી સામે જુઓ, આંખ બંધ રાખે સામે જુઓ, સમજાય છે? નહીતર કે બંધ રાખે સામે કેમ દોખાય, મૂર્ખા છે. બંધ રાખે સામે દેખાય. હવે બસ ત્યાં જોઈને તમે ઇંગ્લિશ કે ગુજરાતી જે ફાવે તે એના આંકડા 1 2 3 4 5 એ આમ આવતો જાય, દેખાતો જાય, જોતા જાઓ. એકડો બગડો તગડો ચોગડો પાંચડો એ જ જોવાનું, ત્યાં જ રાખવાનું, મન નહીં જવા દેવાનું. છગડો સાતડો આઠડો નવડો દસડો 11 12 13 જો તમને ખબર પડી જશે. તમે એક એક એકડો એક એક સેકન્ડ લે રીતે કેટલા સેકન્ડ તમે કોન્સન્ટ્રેશન કરી શકો છો, ઈઝી ટચ. ચોગડો પાંચડો શું હતું? કદાચ તમે છગડો સાતડો પછી અભ્યાસ પ્રમાણે બોલતા જશો. મન આ બોલવાનું તો નથી, પણ એવું મનથી આમ કરતા જાય. પણ મન ન હોય તો તમે ચૂકી ગયા સાધના. જોવાનો અને એક એક આંકડો આવવા દેવાનો. એવી રીતે તમે 100 સુધી પહોંચી જાઓ, તમને કોઈ આંબે નહીં. ચાલો, એમાં ઘણા બહુ બહુ ઊંચી ક્વોલિટીના આધ્યાત્મિક ભક્તો હોય, એને થાય કે હું એકડો ને બગડો જોવો, અમે તો સત્સંગી સર્વોપરીના ઉપાસક, આવું અમે કરી વાત કરો છો. ગુરુકુળમાં સાધુ થઈને આવું શીખવાડો છો. હાલો ભાઈ, તો તમે એમ કરો, ભગવાનની મૂર્તિ સામે રાખો. ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી ઉભા છે, 3 છોગલા છે, હાથમાં છડી છે, 5 આંગળીઓ 10 આંગળીઓ, વેઢ વીટી કડા પહેર્યા છે, પગમાં તોડા પહેર્યા છે, અંગૂઠામાં અંગૂઠીઓ પહેરી છે, એમાં હીરા જડ્યા છે, નંગ જડ્યા છે, છાતી ઉપર હુલર હાર છે, મોતીઓની માળા છે, કંઠના વચના ભાગમાં તિલ છે, જમણા ડાબા કાનમાં તિલ છે, જમણે ગાલે તિલ છે, સુંદર મજાની ઊંધું કમળ હોય, તલનું ફૂલ મૂક્યું હોય એવી છે, સરસ મજાની નાસિકા છે, જલેબીના ઘૂંસડા જેવા સરસ મજાના કાન છે, અને આ લલના ટસિયા ફૂટી ગયા ઘોણા દાણા એવા સરસ મજાના ગાલ છે, વિશાળ સળગતો સરસ મજાનો વાલ છે, એમાં સરસ મજાનો ઉર્ધુપટ ડેલક છે, એમાં સરસ રાજ મજાનો ગોળ મજાનો ચાંદલો છે, માથે સરસ મજાની પાઘડી છે, એમાં સરસ મજાની કલંગી છે. જો એક પછી એક નખથી શિખા, શિખાથી નખ, જરાય ન જવા દો. તમે એક એક આમ આમ જોતા જાઓ અને એક રાઉન્ડ પૂરો કરી દો, મન બળવાન થઈ જાય છે. જો સાંભળી લો ભાઈ, મન છે ને નિર્બળ સુકામ છે. હું તમને એમ કહું, તમને સવારથી સાંજ સુધી તમને દોડાવ્યા જ રાખું અગાશીમાં, તમારામાં હો રે બોલો તો ખરા. સવારથી આ તમને પરાટ 10-15 મિનિટ કરાવે એટલે સારું લાગે, પણ સવારના 5 વાગ્યા થયું તમને સલામી આમ દો, પેલી વારે થાય આમ થાવી હોય તો પછી ખાતું છે અહીંથી કઈ ભલા માણસ શું વાત કરો. દોડાવ્યા જ કરો, દોડાવ્યા જ કરો, એટલે શું થાય? થાકી જાઓ. આ મન શા માટે ગ્રાસ્પ નથી કરી શકતું, વિદ્યા પકડી કેમ નથી શકતું? દોડી દોડીને થાકી જાય છે. સવારે ઉઠ્યા નથી, હજી બ્રશ હાથમાં નથી લીધું, ત્યાં તો જો કાલથી તપાસ કરજો કેટલું દોડે છે, ભાગમ ભાગ તરત જ ક્યાંય ને ક્યાંય માઇન્ડ વેચે છે. ઓલાને ચોપડી દીધી, ઓલાને આમ કરવો છે, ઓલાને પાસે આવું છે, ઓલે નાસ્તો આવવાનો છે, ઓલી બસ માં જઈને લઈ આવવાનો છે, લેવાનો છે, કોટ ફાટી ગયો છે, સટી ફાટી ગઈ છે, બસ દોડ એમ દોડ. તે સવારથી સાંજ સુધી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મન એટલું દોડે, અને કેટલું દોડે ફાસ્ટ ફાસ્ટ, એની જેટલી કોઈ ગતિ નથી. ઘડી ચંદ્ર ઉપર આટો મારી, ઘડી સૂરજ ઉપર આટો મારી, ઘડી અમેરિકા જઈ આવે, ઘડી વાડિયા જઈ આવે, ઘડી ખેતરે જઈ આવે, ઘડી ગલુડિયા રમાડી આવે, કેટલું ભાગે છે બોલો. એક વાર મને આશ્ચર્ય હોય છે, મનની તમે તો જોતા ન હોય ને, હું તો એક વાર હા વચનામૃત વાંચતો હતો, અને એમાં મને કેટલા વર્ષ પેલા ત્રી પાંત્રી વલા પેલા એક નંદા સાહેબ ભણાવતા, સોળા લેમન ના તળિયા જેવા કાચ વાળા, એ નંદા સાહેબ દેખાણા વચનામૃત માં. મેં કીધી આમાં નંદો આવ્યો ક્યાંથી? મેં તો વચનામૃત મૂકી દીધું, મળો અચાનક નંદો ક્યાંથી આવ્યો? અને એ સોળા લેમન ના કાચ હોય, તળિયાના સોળા લેમન બાટલી આવે ને એના જેવા, એવા એવા કાચ જાડા ફ્રેમ વાળા ચશ્મા કાળા, અને હરકી ના નાખે આવી જાય, વજનદાર કેમ જીલે આ બાટલી ના તળિયા. અને પછી આમ બાજુ જાડા ગણપતિ જેવા, દાખલો શીખાવું છું, બરાબર શીખીને જો, પછી એક વાર કઈ, પછી બીજી વાર મારા જેવો કોઈ ભૂંડો નથી. તમને ગણિત નો હંડો દાખલો શીખવાડો, આ બાજુ ત્રણ ઈંડા મૂકો, આ બાજુ બે મૂકો, કોણ કેટલા ઈંડા થાય? સાહેબ તમે ઈંડા ન મૂકો, ઈંડા મરઘી મૂકે. એ સાહેબે રાજીનામું દીધું દીધું. મન ગતિ છે, જોયો ગતિ અત્યંત છે મનને, એ દોડી દોડીને થાકી જાય છે, એટલે તાકાત રહેતી. બસ હવે મનને બળવાન કરવું હોય એટલે મનને તમે એને ઊભું રાખી દો, આપણે ઊભા રહી જાય થાક ઉતરી જાય ને, બસ જેટલું મન સ્થિર થાય એટલું મન બળવાન થાય. પછી તમે જુઓ ને, મનની સાધનાઓ કરનારા હોય છે, સામે લોખંડના હળિયા વાળી દેતા હોય છે, મનના સંકલ્પ કરીને ક્યાંય ને કઈ કેવી શક્તિઓ ગ્રહણ કરતા હોય છે, કોઈના ખિસ્સામાં કાગળિયો લખીને નાખી દીધો હોય તો એમાં તમે શું લખ્યું છે, ક્યાં ફૂલનું નામ લખ્યું છે એ કહી દે છે, હે સાધના છે. એટલે મન ઊભું રહી જાય તો તાકાત આવે. એટલા માટે મૂર્તિમાં ઊભું રાખો. માનસી પૂજા શું છે? શ્રીજી મહારાજને પણ એવા ધ્યાન મગ્ન થઈને તમે મહારાજને હાથ દોડાવો, પગ દોડાવો, ભોજન ઉપર થાળી બાજુ ઉપર બેસાડો, થાળી પીરશો, મહારાજને પીરશો અને મૂર્તિને જો જમાડો, આ મેડિટેશન છે. પણ ખવું ન જોઈએ, પછી ઘણા તો થાળી મૂકીને ગયા ગયા, હાંજે હાથ વાગ્યા ખબર પડે બીજી વાર માનસી પૂજાનું થાય તે, સવારે તો થાળી જ મૂકી છે, બીજી વાર જમાડવા થાય મારે કે હજી હું આવીને બેઠો છું, બપોરનું લાવી પછી હાંજની વાત. માનસી પૂજા એ પણ ધ્યાનની સાધના છે. એવી રીતે મન બળવાન થાય છે. અને આવી આવી રીતે જ્યારે વિદ્યાર્થીએ લક્ષ્ય બાંધે, એની ભૂખ લગાડે, એની સાધના ત્રણ પ્રકારની કરે, અને એમાં જ્યારે બરાબર પ્રાણ રેડીને ડીપ થિંકિંગ કરે, ડીપ સ્ટડી કરે, ખરેખર રિયલ, ત્યારે એકવાર વિવેકાનંદજી એમની એમના ઓરડીમાં કુટીરમાં બેઠા હતા અને પુસ્તક વાંચતા હતા. એમ એક યુરોપિયન એમને મળવા આવ્યો, તો વિવેકાનંદજી તો આમ વાંચતા હતા, પેલો અહીંયા આવ્યો બાજુમાં બેઠો 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 બેઠો, પણ એને એમ લાગ્યું કે સ્વામીજી મને ઇન્સલ્ટ કરે છે, એટલે કે અપમાન કરે છે. હું આવ્યો તો મારે ખબર કરતા નથી, મને કઈ પૂછતા નથી, પુસ્તકમાંથી માથું ઊંચું કાઢતા નથી, પણ આ તો લીન. પછી ઓલાને બહુ લઈ પેલું થયું ને, એટલે એમણે પછી આમ ટચ કર્યું, થઈ જાગી, ઓ મિસ્ટર, ઓકે થેન્ક યુ, વેલકમ, હા ફાઈન. તે ઓલો કે હું અહીંયા આવ્યો તમને ખબર જ નથી? તો કે ના, તમે અહીંયા આવ્યા એ મને ખબર નથી, હવે અહીંયા જ બેઠા હોય તો એને ખબર નથી, એટલા સ્થિર થઈ ગયા. તો તમે એવી રીતે ખરેખર પુસ્તક વાંચો? તો હા. એને ખાતરી છું? તો કે આ પકડો પાનું, આ પકડો પુસ્તક, હું બોલું છું, બોલો. અને એને પુસ્તક રાખ્યું, વિવેકાનંદ એક પછી એક પાના એ બેઠો ત્યારે જેટલા વાંચ્યા હતા એ બધું કહી દીધું, પગમાં પડી ગયો કે ના વાહ રે વાહ, કેવું પડે, આ સાધના છે. તો એવી રીતે અધ્યાત્મમાં પરાવિદ્યામાં શિવલાલભાઈ ધ્યાન કરતા હોય તો પછી એને એને જે ખંડમાં રૂમમાં ધ્યાન કરતા હોય એને બિલાડાઓ વાજે અને ઘીના ગાળવાઓ કુડલાઓ એ ઊંધા પડી જાય ને અવાજ થાય ને કે બિલાડા કેવા બાજે હો એ ભાઈ હો એક દિવસ રાતે લગભગ આ ગયો ઉનાળો ગયો ઉનાળો આપણે તો આ બહાર ગેલેરી માં હોવાનું અને આપણે તો હોવાંગ બે માળ રાખ્યા એટલે એ બહાર આપણે આમ ગેલેરી પડે ઉતરો રાતના 2:30 વાગ્યા છે અને બે બિલાડા શરૂ કર્યું. અરે ભાઈ પણ એ શું બોલે આપણને તેમ લાગે ખરેખર કોઈ 5-1 વર્ષની નાની છોકરી રડે છે. આપણે મેં પેલી વાર આવી રીતે સાંભળ્યો હો હો મેં કીધું આ તો ઠીક છે ગજબ કેવા આ જો આ જંગલમાં ક્યાંય હોય તો શું થાય. તો દૂર દૂર આપણા મન જાય છે અને શિવલાલભાઈ ધ્યાનમાં બેસે તો મન જાતું નથી. તો એવી એકાગ્રતા બગલા જેવી ધ્યાન સાધના આવે ત્યારે કોઈ પણ પરાવિદ્યા હોય કે અપરાવિદ્યા હોય તો એનું લક્ષ્ય પડે છે. તો વિદ્યાર્થી છે એના માટે કાક ચેષ્ટા અને બીજું બકસ ધ્યાનમ બોલી જાઓ કાક સજાનંદ સ્વામી મહારાજ.